நமோ நோயை சௌரியந்தானம், நமோ நோய் சௌசிதானம், நமோ நோய் சௌராயிரியானம், நமோ நோய் சௌஜாயானம், நமோ நோய் சௌ திரிகாலவர்த்தி சாவணம், ஓம்காரம் இந்து சயோக்த நித்யம் ஜாயந்தி யோகின காமதம் ஓஷதம் செய்யும் காராய நமோ நம மங்களம் பகவான் மங்களம் குன்கொண்டாரி உஜேந்திரம் சுமங்கலம் நமா சுமதி சாராய் சுவானுபூத்தியாஸ்தி சுவாய் பவாய
ஜீவாஜாயுத்தி पूर्वोक्त पर्यायों की क्षय अतिरिक्त जीव द्रव्यातिक है, ने उक्त पर्यायों की क्षय संयुक्त पर्यातिक है। ठीक है, बने नयन सफलपण कहू एटले कि आत्मा शुद्ध स्वीकार द्रव्य होवा छता એની પર્યાય અવસ્થામાં સંસારને સ્થિર દશા થાય છે. વસ્તુ છે તો ત્રિકાળ ધ્રુવ શુદ્ધ પરમ સ્વભાવ ભાવનું છે, પણ એની આ પર્યાય નથી. એમાં કહ્યું છું એમ પર્યાય પર્યાયમાં છે. હા, એ તો જોઉં કે વ્યંજન પર્યાય લખી જાણ થાય. વસ્તુ પોતે શુદ્ધ ચૈદાનંદ આનંદ વિનાયક ભાવ એ જ વસ્તુ છે, નિશ્ચય નયનો વિષય. પણ એની સાથે પર્યાય નથી, એમાં નથી, પણ પર્યાયમાં પર્યાય નથી એમ નહીં.
બરાબર,
પર્યાય છે, રહેવા નયનો વિષય છે. અહીંયા તો વ્યંજન પર્યાયને પર્યાય કહીને નિષેધ કરશે. જો ભગવાન અરંત પરમેશ્વરે સર્વજ્ઞ દેવ પરમેશ્વર વિતરાગ પરમાત્મા એ બે નયો કયા છે, એક દ્રવ્યાર્થિક એક પર્યાર્થિક. જેવા તત્વ આ રીતે છે એ રીતે ન સમજે તો એને એકાંત અજ્ઞાન થાય છે એમ
સમજાય.
એકલું દ્રવ્ય છે અને પર્યાય નથી, મિથ્યાદ્રષ્ટિ થઈ જાય છે. પર્યાય છે ને દ્રવ્ય નથી, વસ્તુ નથી, તો મિથ્યા દેખાણ થઈ જાય.
બરાબર,
સમજાણું થાય. પરમ સ્વભાવનું વર્ણન ખૂબ આવ્યું કે જેમાં સિદ્ધ ને સંસાર બે દશા નથી. એ વાત નિશ્ચય નહીં, દ્રવ્યાર્થિક વસ્તુ દ્રષ્ટિએ બરાબર છે.
બરાબર,
પણ એમાં પર્યાય નથી એમ નથી. પર્યાય અવસ્થા છે, હાલત છે. જાણું કાંઈ એ અવસ્થાને ન માને તો એકાંત જ્ઞાન છે. તો સંસાર અવસ્થા છે, ચાર ગતિની અવસ્થાઓ વ્યંજન પર્યાયની દશા છે. મોક્ષ પણ એક નિર્મળ દશા છે. એવો અરિહંત ભગવાનનો ઉપદેશ બે નૈતિક છે, નિશ્ચયથી અને પર્યાયથી. નિશ્ચયમાં અહીંયા દ્રવ્યાર્થિક નહીં થયો છે, જોવા આવે છે. દ્રવ્યાર્થિક પર્યાર્થિક, હવે દ્રવ્યાર્થિક કોને કહેવું કે દ્રવ્ય જેનો અર્થ એટલે પ્રયોજન છે. વસ્તુ દ્રવ્ય એટલે ત્રિકાળી ન્યાય આનંદ સ્વરૂપ. એ જે નયનું પ્રયોજન દ્રવ્ય છે, વસ્તુ છે, તે નયને દ્રવ્યાથી કહેવામાં આવે છે. ફરીને નય નામ જ્ઞાનનો એક અંશ છે, જ્ઞાનનો એક ભાગ, શુદ્ધ જ્ઞાન પ્રમાણનો એક ભાગ. શુદ્ધ જ્ઞાન પ્રમાણ એ પણ એક પર્યાય છે. હવે શુદ્ધ જ્ઞાન પ્રમાણ ના બે પ્રકાર, એક દ્વિરાથિક નહીં અને પર્યાથિક નહીં. વસ્તુ આ રીતે સમજાય વિના રૂટો ઉછો ગણા દીધી. ઘણા આત્મા એમ બધા શુદ્ધ આત્મા શુદ્ધ આત્મા, પણ શું શું છે તેની પર્યાયમાં શું છે એના જ્ઞાન વિના શુદ્ધ પણ એકાંતે માને તો એને પર્યાયનું જ્ઞાન નથી, મિથ્યા નથી થઈ.
બરાબર
સમજાણું કાંઈ કે છે, જેનું પ્રયોજન દ્રવ્ય અર્થ જે જ્ઞાનનો અંશ છે એનું પ્રયોજન દ્રવ છે, વસ્તુ વસ્તુ એ નહીને દ્રવ્યાથી નહીં કહેવામાં આવે છે. આ બધું સમજવાની માટે અને પર્યાય જ જેનો અર્થ પ્રયોજન છે, હાલત આત્માની પર્યાય અવસ્થા દશા, ધર્મ એક દશા છે, મોક્ષ માર્ગ પણ એક દશા છે, કઈ શીખાડી વસ્તુ નથી, શીખાડી તો દ્રવ ચિદાનંદ શુદ્ધ છે. સમજાણું કાંઈ કે છે કે જે જ્ઞાનનું પ્રયોજન વર્તમાન અવસ્થા છે, હાલત દશા, એને અહીં પર્યાર્થિક નહીં કહેવામાં આવે છે ને. પર્યાર્થિક અર્થ પર્યાય જેનું પ્રયોજન છે એને પર્યાય નહીં કહેવામાં આવે છે. એક નહીંને અવલંબન તો ઉપદેશ દ્રવાયુગ નથી, એકલો નિશ્ચય નહીંનો જ ઉપદેશ અને પર્યાય નથી એવો ઉપદેશ દ્રવાયુગ નથી. જ્ઞાનવાયુગ ને આદરવાયુગ નથી, એ ઉપદેશ આદરવા લાયક એ વસ્તુનું સ્વરૂપ એમ નથી.
બરાબર
સમજાણું કાંઈ, એક નહીં ને અવલંબન તો નિશ્ચય ને જ અવલંબે, પર્યાય ને જ અવલંબે, બે માંથી એક ને. એ અજ્ઞાન છે, એ વસ્તુ ખોટી છે. સમજાણું કાંઈ, એક નહીં એટલે જ્ઞાનના એક અંશને વિષય કરતો અવલંબન તો એક ઉપદેશ જાણવાયોગ નથી આદરવાયોગ
નથી,
પણ તે બંને નવે નવન તો ઉપદેશ કરવાયો છે. જ્ઞાન તો બંને નયનું કરવા લાયક નિર્ણય તત્વ કામ તો બધા શુદ્ધ શુદ્ધ તો બધા ઘણા કરે છે, અભેદ છે ને શુદ્ધ છે, પણ ફરી અભેદ છે શુદ્ધ છે એ શું અને એની તારી દશામાં શું. દશા પણ જો શુદ્ધ હોય સંસારી તો એને શુદ્ધતાનો આનંદ હોવો જોઈએ, ભૂલ છે એની દશામાં, અને ભૂલ ટળીને દશા નિર્મળ થાય એ પણ એક દશા છે, એ કઈ શીખવાડી છે નથી.
બરાબર
સમજાણું કાંઈ કહો વસંતલાલજી, આવું છે બંને નહીને અવલંબન તો વસ્તુની ટીકાળી વસ્તુ સમજાવે એ નહીં અને વર્તમાન અવસ્થા વિકારી અવિકારી મુક્તિ આદિ એ દશાને જણાવે એ નહીંનો ઉપદેશ જાણવા યોગ ના દરવાય છે.
બરાબર
સમજાણું કાંઈ, એકલો આત્મા કુટસ્થ છે ધ્રુવ છે તો પછી કુટસ્થ હોય એને તો સમજવાનું કઈ રહેતું નથી. એને કે આનંદ પ્રગટ કરવો અને આનંદ નો અનુભવ એ તો રહેતો. પંડિતજી એવી વાત છે, જેની વાત છે ભાઈ, સત્તાગ્રહ શુદ્ધ રાજ નહીં ના બળે. હવે શું કે છે, બે નહીં નો ગ્રહવા લાયક જાણવા લાયક બરાબર છે. હવે જે આત્માની સત્તા સ્વીકાર એક રૂપ ધ્રુવ સત્તા, એમની સત્તા ગ્રાહક દ્રવ્યની સત્તાને ગ્રહણ કરનારા શુદ્ધ દ્રવ્યાર્થક નહીં ના મળે. શુદ્ધ દ્રવ્ય સ્વભાવના જ્ઞાનના બળે પૂર્વોક્ત વ્યંજન પર્યાયથી મુક્ત તેમાં મુક્ત સમજીવ રાશિ સરળતા વ્યતિરિક્ત છે. क्यों कहते हैं? भगवान आत्मा महासत्ता त्रिकाली ध्रुव ये दृष्टि ना बढ़े तो संसारी जीव हो के मुक्त सिद्ध हो बे व्यंजन पर्याय थी मुक्त से ममुक्त मुक्त संसारी सिद्ध अने अमुक संसारी ये व्यंजन पर्याय नहीं सर्वथा व्यतिरिक्त छे वस्तु नी दृष्टि टिकाव वस्तु छे एमा ये आकृति चार गति नी आदि व्यंजन पर्याय एमा छे नहीं पूर्वोक्त व्यंजन पर्यायो थी मुक्त नाम सिद्ध अने संसारी बे समिवराती सर्वथा व्यतिरिक्त छे जो ना वस्तु जे सत्ता चैतन भगवान पूर्णानंद ध्रुव ये अपेक्षाएं तो एनी चार गति आकृति ने व्यंजन पर्याय एम से नहीं सीधने नहीं संसारी ने समझाण कहो समझ पड़ से ऊपर ऊपर थी आ लै लीधो का आत्मा से फला हूँ पाछे एनी पर्यायो शू एने पर्याय थी मुक्त केम कहो એનું તો કીધું કે બે નહીં નો ઉપદેશ ધન કરવો હવે અહીં કહ્યું કે પાછો કે એ તો દ્રવ્યાર્થિક નહીં થી દ્રવ થી જોઈએ તો વ્યંજન પર્યાયો એમાં અભાવ છે પણ પર્યાયમાં પર્યાય છે સમસ્ત જીવરાશિ સમસ્ત જીવરાશિમાં સંસારી ને મુક્ત બધા બધા એને વ્યંજન પર્યાય છે આકૃતિ ચાર ગતિ ની પર્યાય છે જ નહીં વસ્તુમાં વસ્તુમાં હો સત્તાગ્રહ દ્રવ્યાર્થિક નહીં માં એમ સવિ શુદ્ધ શુદ્ધ નયા કારણ શાસ્ત્ર માં કહ્યું કે બધા શુદ્ધ નહીં બધા આત્મા શુદ્ધ જ છે શુદ્ધ દ્રષ્ટિએ બધા ભગવાન પૂર્ણાનંદ પ્રભુ નિર્મળ શુદ્ધ છે એમાં અશુદ્ધ છે એમ આવતો શુદ્ધ નહીની સત્તાગ્રાહક દ્રષ્ટિમાં એની વાસ્તવિક કાયમ સત્તા જે વસ્તુની છે એને જાણનારના બહુની દ્રષ્ટિએ વ્યંજન પર્યાયથી તો મુક્ત છે બે કેમ કે શુદ્ધ અશુદ્ધ નયા શુદ્ધ નહી બધા અશુદ્ધ છે એમ શાસ્ત્રમાં કહ્યું છે સમજાણું કાય અરે ભાઈ આવું આપણે કેટલું જાણવું આમાં છે પણ ધર્મ છે નથી એની દશામાં ત્યારે એને ધર્મ કરવો છે જો ધર્મ હોય તો ધર્મ કરવો એમ ક્યાંથી આવ્યું છે તો ધર્મ નથી ત્યારે શું છે અધર્મ છે ન્યા ભલે મેળવ્યો પણ આ છે અધર્મ એનું જ્ઞાન નક્કી રહ્યા ને ધર્મ ની દ્રષ્ટિ થઈ છે જે રીતે ધર્મ દિશા છે બોજો છે કે અંદર અશુદ્ધતા છે દિશામાં વસ્તુ શુદ્ધ છે જો અશુદ્ધતા ન હોય તો ધર્મ કરવો તો રહેતો નથી તો છે બસાઈ ને તો દશા શુદ્ધ છે એમ નથી સમજાણું કઈ સર્વ જીવો એવું શાસ્ત્ર નું વચન હોવાથી ખુલાસો પાછા કરે વિવાહ વ્યંજન પર્યાર્થિક નહીં ના બળે ટીકાળી દ્રવ્યાર્થિક મહાસત્તાના જોડે તો એમાં પર્યાય છે જ નહીં વ્યંજન પર્યાય છે જ નહીં સીધ ને એને બધા એ તો બધા આવી ગયા ના હતા સમજાણું કઈ આ બધું રાતે પૂછે તો આકરું પડે એવું છે ભૂલભાઈ આ બધું સમજી જવું છું અહીંયા તો કે છે વસ્તુની સ્થિતિ વર્ણવે છે વસ્તુ આવી છે કે દ્રવ્યાર્થિક મહાસત્તા ટીકાવથી જોઈએ તો એ દ્રષ્ટિએ તો એમાં વ્યંજન પર્યાય કે પર્યાય એક નથી. પણ વ્યંજન વિભાવિક વિકારી પર્યાય એમ લેવી ત્યાં ત્યારે આંખો વિભાવી વ્યંજન પર્યાય નહીં જોઈએ તો એવો એ વિકારી પર્યાય થઈ છે. સમજાણું કાય ખુબિયામાં સીધ પણ વિકારી પર્યાય થઈ છે એમ કે છે. એ ધ્યાન રાખવા જેવી વાત છે. વિભાવ વ્યંજન પર્યાથી નહીં કોઈ પણ એમ દીધું શું કે સત્તાગ્રાહ નહીં માં બળે અહીં વિભાવ વ્યંજન પર્યાય ના બળે એમ લીધી. એટલી પર્યાય એટલી નથી લીધી બધી અર્થ પર્યાય ની નથી. વિભાવિક વ્યંજન આકૃતિ આ મનુષ્ય પ્રમાણે અંદર આકાર થાય જીવને. આ શરીર નહીં જળ નહીં આકાર મનુષ્યનો આકાર થાય અંદર દેવનો જે જેવતા એ વ્યંજન પર્યાય વિભાવિક એનાથી નયના બળે જોઈએ તો સર્વજીવો પૂર્વક વ્યંજન પર્યાયથી સંયુક્ત છે. તો શુદ્રવ્યાથી નહીંથી સંયુક્ત નથી પર્યાથી નહીંથી સર્વજીવ સંયુક્ત છે. બરાબર બે વાત થઈ. સીધ હો કે સંસારી હો અંતર ધ્રુવ સ્વભાવ મહાસત્તાની દ્રષ્ટિએ જોઈએ તો બે એ વ્યંજન પર્યાયથી રહી છે. પણ વિભાવ વ્યંજન પર્યાય ની વર્તમાનની દ્રષ્ટિથી જોઈએ વિભાવ વ્યંજન પર્યાય એના છે બહુથી જોઈને બધા જેવો વિભાવ વ્યંજન પર્યાય સહિત જ છે. સિદ્ધ સહિત એ છે પ્રશ્ન હમણાં. સિદ્ધને કેમ કે પૂર્વે હતું એના અપેક્ષા એ સિદ્ધને પૂર્વે હતી ને એ નિગમ લઈએ વર્તમાનમાં તેમ કહેવામાં આવે. અરે
ભાઈ
વર્તમાનમાં કે ગયા અભી આવી ગયા પૂરું નહીં કે નિગમ નહીં કે અપેક્ષા છે.
વર્તમાનમાં
હે નિગમ નહીં કે અપેક્ષા છે. એ તો નહીં એ તો બરાબર હે પણ નિગમ નહીં સર્વજીવો કયા ને સર્વજીવો સંયુક્ત છે એમાં કોઈ બાકી નથી રાખ્યા.
બાકી
પરમાત્મા સિદ્ધ થઈ ગયા આ શરીર એ પણ વિભાવ વ્યંજન પર્યાય થઈ જ છે. અત્યારે કઈ રીતે ઈ કે છે વિશેષ એટલું કે સિદ્ધ જુઓ ને અર્થ પર્યાય સહિત પણ નથી છે. જો મને કાઢી નાખી વ્યંજન જુદી વિકારીને કાઢી નાખી ફક્ત ગુણની પરિણતિ અર્થ છે. આનંદ જ્ઞાન શાંતિ એવા સ્વભાવની દશા સ્થિર ભગવાનને પરમાત્માને છે. પરંતુ વ્યંજન પર્યાય સહિત પ્રણતિ નથી. વિવાહ વ્યંજન પર્યાય નથી સિદ્ધને. ધ્યાન રાખજો પ્રશ્ન ઉઠશે માંથી કે સર્વજીવો સદા નિરંજન હોવાથી સિદ્ધ પરમાત્મા અશરીરી થયા તો નિરંજન શુદ્ધ થઈ ગયા.
બરાબર
એને હવે અશુદ્ધતા કે વ્યંજન પર્યાય હોતી નથી. પ્રશ્ન જો સ્થિર જીવો સદા નિરંજન છે એમ સદા નિરંજન છે એમ તમે કહો છો તો બધા જીવો દ્રવ્યાર્થિક પ્રયાર્થિક બંને નહીં સંયુક્ત છે એવો સૂત્રાર્થ ઘટ કરે છે. શું કે છે જયારે તમે એમ કહો છો કે સ્થિર ભગવાન સદા નિરંજન છે પરમાત્મા અશરીરી થઈ ગયા સંસારનો નાશ કરી વિકારનો નાશ કરી પૂર્ણાનંદની પ્રાપ્તિ થઈ સિદ્ધ ભગવાન સદા નિરંજન છે એમ કહો. વળી એક બાજુ તમે કહ્યું બધા જીવો બે નહીં સહિત છે જો અર્થાન તે બધા જીવો દ્રયાધિક બંને થી સંયુક્ત એમ વળી કહ્યું આપે હે સદજી લખાય બધા જેવું બંને એવો સૂત્રાર્થ ગાથાનો વ્યર્થ કરે છે. શું કે છે જયારે સ્થિર ભગવાન પરમાત્મા જે દેહ રહી થઈ ગયા એને જયારે તમે સદા નિરંજન કહેશો તો વળી એક બાજુ કહો છો કે દ્રવ્યાર્થિક ને પર્યાર્થિક બે નહીં બધા જીવો સહિત છે તો એમાં વ્યંજન પર્યાય સહિત છે એવું તો પછી ઇન્દ્રિયમાં આવી ગયું, અને તમે સદા નિરંજન સિદ્ધને કહો છો, બે માં વ્યર્થ ઉપદેશ જાય છે, એવો પર્યાતિક નહીં. હા, ઊંઘે ઊંઘે આ બધા કરતા બિચારા સામાયિક ને પવાર પડી અને સમજવું કશું પણ શું છે આચાર, અમુક જ્ઞાન કેમ વાંચ્યા છે એ કહેવાય. વસ્તુ દાદી એવા આ સમજણી કીધી છે, ઊગે ઊગે પકડલી તો કે પર્યાય તો ન હોય એમ કીધું તમને ભાઈ બીજાવાનો. પર્યાય તો પરની છે, પર્યાય પરની નથી, જીવની છે. પર છે પણ પર્યાય થી પોતામાં પોતાથી છે, પર ને લઈને પર્યાય છે એમ નથી. પર ને લઈને પર્યાય આવે તો દરેક માં પર્યાય રહી જ નહીં, થાય દરેક મુક્તિ ને સંસાર દેશા રહી થઈ ગયો છે, પર્યાય થી નહીં પણ એમ નથી. આ મોટો મોટો હજી મૂળ માં સાંભળવા પણ મૂળ પ્રયોજન પકડે નહીં, સમજે એના કાંકા ડુંગળીમાં લાગેલું પણ કાંકરા પણ ઓલા ફૂકા બી હોય ને એને ખખડે ફૂંકાઈ જાય છે. અહીં શું કે જો શાંતિ થી ધીમે થી સમજો કે એક બાજુ એમ કહ્યું કે આત્માનમાં બે લયનો ઉપદેશ ભગવાનનો છે તે બરાબર એને ગ્રહણ કરવો જોઈએ, બરાબર છે. એક લયનો ઉપદેશ તે અવલંબન કરવા જેવો નથી. એક વાર હવે બે લયમાં ત્રિકા સત્તાગ્રાહ વસ્તુ છે એ દ્રષ્ટિએ જોઈએ તો એમાં પર્યાય છે જ નહીં,
બરાબર.
હવે પર્યાર્થિક વિભાવ વ્યંજન પર્યાયની દ્રષ્ટિએ જોઈએ, વિભાવ વ્યંજન આકૃતિ સંસારના આખા વિકાસ એનાથી જોઈએ તો બધા જીવો વિભાવ વ્યંજન પર્યાય સહિત છે,
બરાબર.
ત્રીજું સીધ સદા નિરંજન છે એમ જયારે આપ કહો તો બધા જીવો પર્યાર્થિક નહીં પણ વિભાવ વ્યંજન પર્યાય વાળા છે એ વાત વ્યક્ત જાય છે, સમજાય છે. કઈ આ બધું વેપારી ને પકડવા જેવું છે ભાઈ, નહી એટલે જ્ઞાન નો વિષય કરનાર જે વસ્તુ છે તેનો વિષય કરનાર નહી, વસ્તુ કેવી છે એને જાણવાનું વિજ્ઞાન નહીં જાણી જાય. જે રીતે વસ્તુને એના બે પડખા છે એને બે પડખાને જાણવાનો જે નય એટલે જ્ઞાન, એ જ્ઞાન નો વિષય છે દ્રવ્ય ને પર્યાય છે,
બરાબર.
નહીં જાણવી અત્યારે બધું શુદ્ધ શુદ્ધ બહુ આવતો ને એટલે આ બની જઈ એને આવું બધું આમ ભૂતવાળો આખું પડે છે, પણ જ્ઞાન જ ન મળે ત્યાં ઠેકાણા એમાં જે છે. વાત કરી સમજાય છે કઈ, એક બાજુ આપ એમ કહો છો બે નય નો ઉપદેશ ગ્રહણ કરવો, વળી બીજી રીતે એમ કહો છો પર્યાથી જ નહીં વિભાવ વિકારની આકૃતિના પર્યાય બધા જીવો સહિત છે. એક બાજુ કહો છો સિદ્ધ ભગવાન સદા નિરંજન છે તો પર્યાથી જ નહીં વિકારી વ્યંજન પર્યાય સહિત છે એ વાત શાસ્ત્રનો ઉપદેશ વ્યક્ત જાય છે. એની રમતી ઉંદરેલી ને પર્યાય માં બે માં છે, બાર માં કઈ છે? બાર બાર જૂનું બધું ઉત્તર વ્યક્ત નથી ઠરતો. જે પર્યાયના અવસ્થા દ્રષ્ટિએ વિકારી આકૃતિના પર્યાયવાઓ બધા જીવો કયા હતા એ વાત ખોટી પડતી નથી,
બરાબર.
અને સદા સિદ્ધ નિરંજન કયા અને પર્યાર્થી નહીં બધા વિભાવ વિકાર વાળા કયા બધા એ વાતમાં વિરોધ આવતો નથી. કેમ કેમ નથી આવતો? નિગમ એટલે વિકલ્પ, વેદ એમાં હોય કે નિગમ નીચે સેકલા સુધો નીચે નોટ. જે ભૂતકાળના પર્યાય ને વર્તમાન વર્ત સંકલ્પિત કરે, દયાકાળની દશા થઈ ગઈ હોય વર્તમાન તેમ કહે, એક નૈગમ નય જ્ઞાનના અંશનો ભાગ છે. ભવિષ્યકાળના પર્યાય ને વર્તમાન સંકલ્પ કરે એ પણ એક નૈગમ નય જ્ઞાનનો અંશનો, પૂર્વનું વર્તમાન ને ભવિષ્યનું વર્તમાન જણાવવું એ પણ એક નયનો વિષય છે. અથવા કંઈક નિષ્પન્ન યુક્ત કંઈક અનિષ્પન્ન યુક્ત, વર્તમાન દશાને સર્વ નિષ્પન્ન કરે તે જ્ઞાનને વચનને નૈગમ નહીં કહે છે. વિસ્તાર છે બાપુ, એ નૈગમ નહીં એટલે ભૂતકાળની દશા અત્યારે કહેવી, ભવિષ્યની દશા અત્યારે કહેવી, એનું નામ નૈગમ નહીં નો વિષય છે. એ પણ એ જ્ઞાન કરવા લાયક છે.
બરાબર
સમજાવું કાંઈ? એ નૈગમ નૈના ત્રણ પ્રકારનો છે, ભૂત નૈગમ, વર્તમાન નૈગમ, ભાવિ નૈગમ. અહીં ભૂત નૈગમની અપેક્ષાએ ભગવાન સિદ્ધોને પણ જો સ્થિર ભગવાન અશરીરી આત્મા યા, પણ પૂર્વે તો સંસારી હતા ને કે સિદ્ધ જ હતા, અનાદિથી છે એ અપેક્ષા એ વાત નથી. એ અશરીરી આત્મા વસ્તુ સ્વરૂપ એવું છે, એવું દશામાં જેને પ્રગટ થઈ ગયું એ દશામાં પહેલા સંસારી જીવ એ સંસારી હતા, એ પણ એકંદરી ચાર ગતિમાં હતા, વિકારી અંશ પણ હતા. સમજાણું કાંઈ? અહીં ભૂત નૈગમ દયાકાળના અંશની અપેક્ષાએ ભગવાન સિદ્ધોને પણ વ્યંજન પર્યાય વાળાપણું અને અશુદ્ધપણું સમજે છે. એ ગયા કાળની અપેક્ષા એને વ્યંજન પર્યાય ને અશુદ્ધપણું વર્તમાન છે એમ સમજે છે.
બરાબર
ગયા કાળની અપેક્ષા એ પર્યાય એની હતી ને અશુદ્ધતા, વિકાર દિશામાં હતો ને ન હતો તો વિકાર કાળીને નિર્વિકાર થયો જે રીતે આત્યંતિક દુઃખ થી મુક્ત થાવ એમ કહ્યું ને તો દુઃખ હતું ને, મુક્તિ એટલે આત્યંતિક દુઃખ થી છૂટી જવું સર્વથા, પણ ત્યારે પેલું દુઃખ હતું ને એ દુઃખ થી મુક્ત થયા ત્યારે દુઃખ નથી, પણ દુઃખ તો પહેલી દશામાં, એ પહેલી દશાનો આરોપ કરીને વર્તમાનમાં છે એમ કહેવું એ નૈગમ નયનો વિષય છે. વેપારી માનો ને જરી શરણભાઈ ઉપર ઉપર નો અમૂલ નિશ્ચય નો હતો ને એ ચીજ લાગે એ દ્રવ સ્વભાવ, એમાં સંસાર નથી, ભેદ નથી, એકલો પર્યાય પણ નથી. તેમાં અસત પણ દ્રવમાં અસત છે, એની અવસ્થામાં સત છે. ચિંતા કઈ હતી? કે ચિંતા નહીં, અમારા સ્વભાવમાં એ વિભાવ નથી. વિભાવ વિભાવમાં વાપર અમે જ્યાં દ્રષ્ટિ મૂકી છે એમાં એ નથી, એટલે અમારે ચાલવું કે રાખવું કે છે અમારે શું કામ છે એમ કે છે, પણ પર્યાયમાં છે બાકી નહીં. સમજાવું કાંઈ? મિત્રા કીધું ને તેનો અરિયંત ભગવાનના બે નયનો ઉપદેશ છે, બે નયો છે પહેલે જ ઉપાડી છે. વસ્તુનો પર્યાય અવંશ છે કે નહીં, દશા છે કે નહીં, દશા ન હોય તો કાર્ય તો બધું દશામાં છે. સંસાર દશા, મોક્ષ માર્ગ દશા, મોક્ષ દશા, બધી દશા છે. વસ્તુ તો ટીકાળી ધ્રુવ શિલાનંદ મૂર્તિ ધ્રુવ છે. ધર્મ એ દશા છે, ધર્મ કોઈ ગુણ નથી, કાળી વસ્તુ નથી. અજ્ઞાન ને ભિખારી પણ એક બેઠા છે. સમજાણું કઈ
પ્રભુ,
બધા વેપારી ના શું છે એ મૃત નહીં, બધા આડા ગોળા મેર્યા હોય ને અને ફૂલ ફૂલ માં મોઢા ને દયા છે કલ્પાઈ ગયું હોય એને આ મારું આ શું કરી સમજણ ના ઠેકાણા નથી કે છે. પર્યાય આત્મા ના સિદ્ધ ને પણ પૂર્વે હતી એ ગણીને વર્તમાન તેમ નૈગમ નહીં થી કહેવામાં આવે છે. એ અરિહંત સિદ્ધ ભગવાન ને પણ ભૂતકાળના અપેક્ષાએ રાજા હતો પણ પછી રાજાથી ઉઠી ગયો ત્યારે એક દાખલો સમજાય છે. તો પણ પૂર્વની અપેક્ષા એને ભાઈ આ રાજા છે ભાઈ રાજા કહેવાય કે નહીં રાજા એ આવે છે એમ જ કે મોટા મૂંઝો ને ત્યાં મૂળ બિંદુની નહીં ઉતરા હતા ત્યાં રાજા હતા દિગંબર રાજા હતા એના મકાન અત્યારે જોવો તો બધા ઊંચા બધા સાંભળા બધું હવે તો દત્તાઈ ગયા બિચારા પણ રાજા રાત્ર મળે છે એનું કઈ નહી વરસાદ મળે પણ શેઠી આચાર્ય પડે શું રાજા હતા એ લોકો અત્યારની હાથે નાનું ભૂલી ગયા જગદી જગદી જગ્યા દિગંબર છે રાજા હતા અત્યારે રાજા કહેવાય છે. મકાનો જુઓ તો મોટા થાંભલા ઊંચા સમજે ને ઘટાઈ ગયા રહે થાંભલા પણ નવા કરવાનું કઈ એને મળે છે રાત પર કઈ પૈસા મળે છે ઘણા હજારો આજી કમાય છે એમ કહેવાય કે ભાઈ આ રાજા હતા. રાજા હતા ને રાજા છે એમ કહેવાય. હા રાજા માણસ છે એ જુદી વાત હોય તો ગોવા ને રાજા માણસ કહેવાય. મૂર્ખ એ તો રાજા માણસ છે એ તો મૂર્ખ ન કહેતા મીઠો સુંદર વાપી રાજા માણસ છે ભાઈ એટલે હું મૂર્ખા છે એ નહીં. આ તો ગયા કાળના રાજા હતા એને વર્તમાનના રાજા તરીકે ઓળખાવવા એવો પણ એક નય નો વિષય કહેવામાં આવે. સિંગોર થાય તો એમ કે નહીં જે રાજા નો હતો કે રાજા રાજા ને ભાઈ રાજા હે ભાવિ ભવિષ્યમાં રાજા થવાના તીર્થંકર ભવિષ્યમાં થવાના એને વર્તમાનમાં તીર્થંકર કહે. તીર્થંકર ના ગરમ કલ્યાણ તીર્થંકર દીક્ષા દે છે એ ક્યાં તીર્થંકર થાય તીર્થંકર કેવું થાય ત્યારે હોય બોલાય તો એમ જ બોલાય ને ભગવાન જીના તીર્થંકર જીને કે તીર્થંકર તો તીર ને ગુંઠળ થાય છે પણ એ વાત વર્તમાનમાં કેવી એવો એક મેઘનભાઈ નો વિષય છે.
બરાબર
જ્ઞાન ને ભૂત ભવિષ્યને લંબાવીને વર્તમાનમાં કહેવું એવું પણ એક વિષય છે.
બરાબર
કેમ કે અરંત સિદ્ધ ભગવંતોને પણ વ્યંજનના આકૃતિ વિવાહ પર્યાય પણ છે અને અશુદ્ધ પણ છે. કેમ કે પૂર્વકાળથી ભગવંતો સંસારીઓ હતા પહેલા એ ચાર ગતિમાં રખડતા હતા. અનાદિ સંસારમાં તીર્થંકરો પણ પર્યાયમાં ભૂતકાળમાં એ ચાર ગતિ અનંતવાર કઈ પર્યાય વિકારી પર્યાય છે એના અસ્તિત્વમાં છે. પર્યાયના અસ્તિત્વમાં હતી એને વર્તમાનમાં કહેવી એ મનુષ્ય છે.
બરાબર
પૂર્વે કાળે વસંત તેવો વ્યવહાર છે એવો વ્યવહાર છે એમ કે છે. પૂર્વે સંસારી હતા એમ અત્યારે કહેવું એને એવો એક વ્યવહાર છે.
બરાબર
બહુ કઠનથી શું સર્વજીવો બે નૈવ ના બળે શું તેમ અશુદ્ધ છે એવો અર્થ છે.
બરાબર
બધા જેવો ટિકાલની અપેક્ષાએ શુદ્ધ છે વર્તમાન ટિકાલ શુદ્ધ છે અને પર્યાય શુદ્ધ થયેલા કે અશુદ્ધ રહેલા બેને વર્તમાનમાં અશુદ્ધ કહેવામાં આવે સર્વજીવને એ પણ એક નહીં નો વિષય છે. સમજાણું કાંઈ જેની પર્યાય માની નથી ને એને આ વાત બે જ નહીં કોઈ છે. એ પર્યાય છે અવસ્થા મનાવવા વસ્તુની સ્થિતિ મનાવવાની આ શૈલી ઉભી કરી. સમજાણું કાંઈ પર્યાય નહોતી, પર્યાય છે જ નહીં, પર્યાય છે નહીં, એમાં નથી, દ્રવ્યમાં નથી, ટીકાળી વસ્તુમાં નથી, વર્તમાન દશામાં નથી, તો કાર્ય તો પર્યાયમાં થાય છે. ક્યારે દ્રેવ સ્વભાવનો અનુભવ થયો ત્યારે એકલી પર્યાય કર્યા, પર્યાય કર્યા ત્યારે કોના વિના કોણ શેમાં થાય છે? પર્યાય પર્યાય કાર્ય કર્યા કરે તેમાં પણ કોણ? વસ્તુ જે જ્ઞાય ભાવ ધ્રુવ સિદ્ધાંત થયો એવો અનુભવ દ્રષ્ટિમાં આવ્યો, બસ પર્યાય કર્યા એનું કામ કરશે જ હવે, દ્રવ્ય પર્યાય એનું કામ નહીં કરે. લે ખોટો આ વિષય છે નિરાશાનો. જીવ દ્રવ્યનો અધિકાર છે ને, તો દ્રવ્યનું પૂરું રૂપ તો દ્રવ્યને પર્યાય બે થઈને થાય છે. સમજી, જીવ અધિકાર હે ને, જીવનો અધિકાર દ્રવ્ય એટલે ટીકાવ સત્તા ગ્રાહક વસ્તુ એ પણ છે અને વર્તમાન અવસ્થા એ પણ. એ વર્તમાન અવસ્થા વ્યંજન પર્યાય વાળી સંસારમાં હતી, એનો નાશ થઈને સિદ્ધને થઈ નિર્મળ, છતાં ભૂતકાળની અપેક્ષા એ પણ એને અશુદ્ધતા છે, વ્યંજન પર્યાય છે, બધા જીવોને છે એ પણ ભેગાવી ગયા. સમજાણું કાંઈ આરોપી વર્તમાન નહીં કેમ શીખવા, ભૂતની અપેક્ષા છે, ભૂતની અપેક્ષા પણ વર્તમાનમાં છે એમ કહેવાય. હાર થઈ છે ત્યાં ગાથા છેલ્લી જીવના અધિકારની પૂર્ણતાની પર્યાય સાથી બતાવવા માટે બે નહીં
બરાબર.
હા, અમારા ઘણા પ્રકાર આવ્યો, પહેલું એમ કહ્યું કે ભગવાન અનંત પરમેશ્વરે બે જ્ઞાનના અંશો કયા
બરાબર,
કેમ કે એનો વિષય બે છે, માટે વસ્તુ ટીકાવી અને વર્તમાન દશા બે અંશો છે. વિષય વિષય છે તો એનો વિષયના જાણનારા નયો બે કયા, નહી છે તે વિષયને જાણ, વિષય છે એ ભિન્નથી છે, જાણનારું જ્ઞાનથી ભિન્ન છે. એક નહી ટીકાવ છે એ નહી નો વિષય છે, એક નહી વર્તમાન અવસ્થા છે એનામાં, ચાહે તો સંસારી હોય વ્યંજનવાળી હોય વિચાર રહી કે સિદ્ધ છે, એવું બે નહી નો. કેમ કે દ્રવ્યમાં બે પ્રકાર છે, દ્રવ્યને પર્યાય એના અસ્તિત્વમાં બે છે, માટે ભગવાને બે નહી નો ઉપદેશ થયો તે જાણવા લાયક છે.
બરાબર,
પછી એમ આવ્યું હતું કે દ્રવ્ય જેનું પ્રયોજન તેને દ્રવ્યાર્થી કહીએ,
બરાબર,
પર્યાય જેની જરૂરિયાત પ્રયોજન તેને પર્યાર્થી કહીએ. તો સત્તાગ્રાજ નહીં, વસ્તુ સત 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 ધ્રુવ એ ગ્રાજ નહીં, એમાં પર્યાય પર્યાય છે.
બરાબર,
સત્તા સ્વીકારી સત્તાના ગ્રાહક દ્રષ્ટિએ એના બળે એના ધોરે એમાં પર્યાય નથી, અને પર્યાથી નહીં ના બળે બધા જીવોને પર્યાય છે એમ સિદ્ધિ
નથી.
ત્યારે રવિન ફરીને જીવતા સીધો સદા નિરંજન આપતો હતો ને, એને તો અશુદ્ધતા નથી, નિરંજન શુદ્ધ પરમાત્મા થઈ ગયા ને, અંદરને કઈ અપેક્ષા છે એને પણ. ભૂતકાળમાં એ અવસ્થા અશુદ્ધ હતી, આકૃતિ ચાર ગતિની હતી, એને ટાળીને થયા, એ ગઈ છે એને વર્તમાનમાં ઓળખાવી એવો એક નૈગમ નહીં નો વિષય છે.
બરાબર,
સમજા માં કઈ ચોખા લેવા જતા હોય તો કે હું લેવા જાઉં તો ભાત હજી ભાત તો ક્યાંય નથી પણ એને એવું કહે આમાંથી ભાત કરવા છે ને ભાત લેવા જાય હે રંધાના થોડું કાચું થોડું છે ભાત થઈ ગયા બે જાવ ખાવા થોડું કાચું છે તો પણ એને પૂરણ નથી થતાં પૂરણ છે એમ કહેવાનું એક છે અધિકાર એવો નહીં બે જાવ પૂરણ થઈ ગયા એમ કહે છે કે નહીં શાકમાં થોડું કાચું થોડું શાક પાકી ગયું પાકી બે જાવ જેમ બે મિનિટમાં પાકી દીધે થોડું અનિષ્પન્ન છે અને નિષ્પન્ન કેવું નથી પ્રાપ્તિ એની વર્તમાન પ્રાપ્તિ કેવી એવું પણ એક જ્ઞાન કેમ કે એવો એક ભાગ છે ભવિષ્યની પર્યાય વર્તમાનને સંધિ કરો તો એવો ભાગ લાગુ પડે છે એને ત્યારે કે તમે એમ કહ્યું વળી સર્વ જીવો નિરંજન પર્યાય વાળા બધા જીવો છે એક બાજુ કહ્યું સિદ્ધ નિરંજન છે તો બધા જીવો વિકાર વ્યંજન આકૃતિ વાળા છે એ શાસ્ત્ર નો ઉદ્દેશ ઘર જાય છે ઘર નથી થતો પૂર્વની અપેક્ષા લઈને વર્તમાનમાં કેવું એ અપેક્ષા એ ઘર થતો નથી તો સમજાવું કઈ એટલું યાદ રહેશે આમાં પૂર્વભાઈ કીધું છે કઈ કામ કીધું અને રાજીમાં બધું કેમ યાદ રહે ને આ થાંચ નાખ્યું ઢીકણું નાખ્યું ઢીકણું નાખ્યું એમાં જેનો રસ એમાં જેનો રંગ જામેલો એને જે નથી મળ્યો વાતું કરવા બે જાણે હા 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 અહીં આત્માની વાત છે હા આત્મા દરેક વસ્તુ દરેક વસ્તુના બે પડખા છે એક દ્રવ પડખું એક પર્યાય પડખું બે પડખા છે ના શરીરના બે પડખા છે કે નહીં આ દામુ ને જમુ એમ દરેક આત્મા દરેક પરમાણુ છદ્રે કાયમ રહેનારો એક અંશ નહીં છે ને એટલે નહીં તો અંશનો વિષય કરે આખાનો વિષય કરે તો પરમાણુ જ્ઞાન થઈ જાય સમજાવું કઈ પરમાણુ દ્રવ છે પરમાણુ વ્યાખ્યા અજીવને લીધે આ પછી એમાં નથી પણ એનું જ્ઞાન કરીને છોડવા લાયક છે એમ બતાવશે સમજાવું કઈ અહીં તો કહે છે સર્વ જીવો પોતાના ભૂતકાળમાં વર્તમાન ભલે પવિત્ર સ્થિત પરમાત્મા થઈ ગયા ભૂતકાળમાં દોષ વાળા આકૃતિ વાળા હતા એ અપેક્ષા એને લાગુ પડે છે વર્તમાન કેવું છે એ વિરોધ પામતો એવી રીતે આચાર્ય દેવ શ્રીમદ અમરચંદ્ર સૂરીએ સમયસાર ની આત્મખ્યાતિ નામની ટીકામાં ચોથા શ્લોક દ્વારા કહ્યું છે સમયસાર માં આવી ઉભયનય વિરોધ ધંસિની શાદ પદાંકે જિનવચસી રમંતે સ્વયં વાંત મોહા સપદિ સમય સારંતે પરમ જ્યોતિ ઉચે અનવમ નયમ પક્ષ અક્ષુણમ ઇક્ષંત એવ એ શ્લોક આપણે આવી જશે ચોથો બંને નયુના વિરોધને નષ્ટ કરનાર નિશ્ચયથી જે કહ્યું તેને તે રીતે પર્યાયને વ્યવહારથી કહ્યું તેને તે રીતે બેનો વિરોધ હોવા છતાં શ્રાદ્ધ પરથી અંકિત જીન વચનમાં જે પુરુષો રમે છે અપેક્ષાએ તે કહ્યું હતું વસ્તુના સ્વરૂપમાં ટીકાવી ધ્રોવમાં એ પર્યાય નથી પર્યાય પર્યાયમાં છે એના અસ્તિત્વમાં છે એમ બેનું જ્ઞાન કરીને વિતરાગે કહેલો જે ત્રિકાળી ધ્રુવ સ્વભાવ એમાં જે પુરુષો રમે છે, વચનમાં રમે છે, વચનમાં કહેલો ભાવ કારણ કે વસ્તુ જે ત્રિકાળ છે એ તો ધ્રુવ છે, હવે એમાં રમવું એ તો પર્યાય છે, નવી દશા છે. સમજાણું કઈ તો પર્યાય પર્યાય તરીકે જાણી, દ્રવ દ્રવ તરીકે જાણી, અને દ્રવ સ્વભાવ મુખ્યપણે ભગવાનની વાણીમાં આદરવાલાય કયો છે. સમજાણું કઈ વસ્તુ બે દ્રેવ અને પર્યાય બે એમ થી વર્ણવી ખરી, બેનું બરાબર જ્ઞાન કરીને પ્રયોજનભૂત જે વસ્તુ ટીકાળી છે તેનો આશ્રય લેવો, એટલે એમાં રમવું એ વિતરાગના કહેલા બે નયનો સાર છે.
બરાબર
હા વર્તમાન અવસ્થા ને અવસ્થા તરીકે મેલ વાળી અસુર વાળી વિધિઓ જેમ હોય એમ જાણે, અને શિકાર શુદ્ધ એક રૂપ છે એને જાણે, જાણીને વર્તમાન પર્યાય ઉપરથી દ્રષ્ટિ ઉઠાવી, જાણવા માટે બરાબર છે, આદરવા માટે બરાબર નથી. એમાંથી ઉઠાવીને વસ્તુ જે પિતા વિતરાગે કહી, તો વિતરાગે તો ધ્રુવ સ્વભાવને આદરવાનો કહ્યો, વિતરાગની વાણીમાં તો વિતરાગ ભાવ પ્રગટ કરવાનો આવે.
બરાબર
વિતરાગ ભાવ પ્રગટ કરવાનો આવે ત્યાં પર્યાયની ઉપેક્ષા કરવામાં આવે, અને દ્રવની અપેક્ષા કરવામાં આવે એ વિતરાગની વાણી કહેવામાં આવે.
બરાબર
સમજાવું કઈ સંસારના જીવના ભણે છે, પરીક્ષા આવે છે, કેટલા છોકરાઓ માથા રાત ને દીધ ભણે માથે પરીક્ષા આવશે, પાપની પરીક્ષા છે ને પાપનું ભણતર છે, તો એમાં કેટલી લગ્ની છે, તેમાં આત્મા શું છે, વસ્તુ શું છે, પર્યાય શું છે એને જાણવાને માટે કેટલો સાવ જીવો પડે છે કે નહીં. બે નયનું બરાબર જેમ છે તેમ જ્ઞાન કરીને પોતાનું પ્રયોજન વિતરાગ માર્ગમાં ધ્રુવનો આશ્રય કરવો, પરની ઉપેક્ષા કરવી, એવું જે સારું ભગવાને કહ્યું એમાં જે આત્માના સ્વભાવમાં રમે છે અખંડ આનંદ પ્રભુ એમાં આવે. રમેશ આવી ગયો, ધ્રુવ ત્રિકાળી છે એમાં રમેશ એ પર્યાય થઈ ગઈ.
બરાબર
તેઓ સંયમી મોહને ભૂમી નાખી, એટલે શું કહે છે, અખંડ ધ્રુવ આનંદની મૂર્તિ પ્રભુ જે એક સમયની પર્યાય થી વેગનું તત્વ છે, જાણવા લાયક પર્યાય છે એમ તો કહ્યું, પણ એ પર્યાયથી ભિન્ન દ્રવ્યાર્થિકનો વિષય જે આપણું તત્વ છે એમાં જે પુરુષો રમે છે એનો મોહ વિખ્યાત સ્વયં ગમી જાય છે, એને મિથ્યાત રહેતો નથી.
બરાબર
સ્વભાવ સન્મુખ થતા મિથ્યાતનો નાશ થયા વિના રહેતો એમ કે છે.
બરાબર
મિથ્યાત હતું તો કરું પર્યાયમાં હે રમી નાખે ને આવી ગયું, દ્રેવ શુદ્ધ છે એવો આશ્રય કરાયો, પણ પર્યાયમાં અશુદ્ધતા છે એમ જ્ઞાન કરાયું હતું. તેથી કહે છે કે જ્યાં ભગવાન આત્મા ધ્રુવ ચૈતન છે એનો આશ્રય લઈને અંતરમાં શ્રદ્ધા જ્ઞાનથી રમે છે એનો મિથ્યાત્નો ભાવ સ્વયં મેવ એટલે નાશ કરું તો નાશ થાય એમ ત્યાં છે નહીં.
બરાબર.
મિથ્યાત્મનો નાશ કરું તો નાશ થાય એમ ત્યાં છે નહીં. એ તો આત્માના સ્વભાવ સન્મુખ જ્યાં થયો એટલે મિથ્યાત્મની ઉત્પત્તિ ન થાય એને મિથ્યાત્મને ગમી નાખ્યું છે. ભાષા ખૂબી છે, ગમી નાખ્યું છે. જેમ કૂતરો ગમેલું ખાય, માણ ગમેલું ખાય, એમ જઈને ભગવાન આત્માના સ્વરૂપનું પર્યાયનું જ્ઞાન કરવા છતાં આશ્રય લીધો છે ધ્રુવનો, એનો મિથ્યાત ભૂમી જાય છે, નાશ થઈ જાય છે. હરીને મિથ્યા થતો એમ કે છે. સમજાણું કાંઈ એવું સ્વયં એવ જો સ્વયં એવ એમાં વાંધો છે ઘણા કરતા કરતા આવે ને પાંચ પાંચ જાતના સ્વયં સ્વયં વાંધા અરે ભગવાન યાર તારે વાંધા ઠગવા ઠગવાના ખોટું લખાણ એના આમ છે. સ્વયં એટલે પરમાણુ પરમાણુ પણ એમ સ્વયં લેવું ખોટાથી જ પરમેશ્વર પરથી નિમિત્તે એવું એવા ન લે. પોતે પ્રણમે છે એ સ્વયં પ્રણમે નો અર્થ પૂદગલ પૂદગલ રૂપે થાય જીવ જીવ રૂપે થાય પોતા રૂપ પોતા રૂપ કીધું ને પૂદગલ પણ એની અહીં કામ જાય ગમતમાં એમ નાખે છે નહીં વસ્તુ વિષ્ણુ ક્રમ નિમિત્ત ને તે બરાબર છે. જીવ થી જીવ રૂપે બીજે પર્યાય થાય, બીજે પર્યાય જળ રૂપે ન થાય એમ કેવું જ્યાં કે ઠીક. અરે હા માધા છે માધા. અરે ભગવાન હવા કાવાયા ભાઈ કાણે કાણે કામ નહીં કરે તો પછી નહીં થઈ શકે. બે લયનો વિરોધ છે છતાં કથનથી દ્રવ દ્રષ્ટિએ ધ્રુવ છે, કથનથી પર્યાય દ્રષ્ટિએ અશુદ્ધ છે.
બરાબર.
અથવા પર્યાય દ્રષ્ટિએ પર્યાય છે એમ વિરોધ મટાડી દઈને જે પુરુષ વિતરાગ ભાવમાં વસ્તુ પોતે ધ્રુવ ચૈતન્ય શંકર આનંદનો ધામ ભગવાન ત્યાં વળી ગયો છે, ત્યાં વળી ગયો છે એમાં રમે છે એનું મિથ્યા થઈ ના થઈ જાય. અનુતન અનાદિ અને કુનૈના પક્ષથી નહીં ખંડિત અનવમ અનયમ અનવમ અનયમ અનાદિ જે કુનૈનો પક્ષ છે એનાથી ખંડિત નહીં થાય. એ તો પોતાના સ્વરૂપને પામીને આનંદની દશાને અનુભવશે.
બરાબર.
અનુભવ કઈ ધ્રુવનો નથી, અનુભવ એનો. પણ જે પર્યાયનો પર્યાય લક્ષી અનુભવ હતો એ દ્રવ્ય લક્ષી પર્યાયનો અનુભવ થયો એટલે ધ્રુવનો અનુભવ સાથે કહેવામાં
આવે છે.
હવે
બરાબર
સમજાણું કાંઈ કે દ્રેવ નો અનુભવ હોય નહીં, પર્યાય નો અનુભવ હોય, કઈ અપેક્ષા નથી. અનુભવ તો પર્યાય નો, પણ જે પર્યાય અવસ્થા છે એ અવસ્થા દ્રષ્ટિમાં રહીને જે અનુભવ હતો એ મિથ્યા અનુભવ હતો.
બરાબર.
અને એ ટીકાળી ધ્રુવમાં નજર કરીને અનુભવ થાય એ ધ્રુવ માંથી આવતો હોવાથી ધ્રુવ નો અનુભવ છે એમ કહેવામાં
આવે છે. બરાબર.
ધ્રુવ નો પર્યાય નો બે નો અનુભવ છે એમ કહેવાય છે. કહેવાય નો અર્થ આટલો કે ધ્રુવ ના આશ્રય પ્રગટ થતી દશાનો અનુભવ ધ્રુવ કુટસ્થ વસ્તુ છે એનો અનુભવ શકે. ખંડિત થતી નથી, કોઈ કુનૈથી ન્યાય ખંડિત થતો નથી એવી ચીજ છે. અને આમ કાંઈ એવી ઉચ્ચમ પરમ જ્યોતિને પરમ સમયસારને શીઘ્ર દેખે છે અંદર. પાછા શીઘ્ર દેખે છે જે કોઈ પર્યાયને પર્યાય તરીકે જાણતા થતા તેનો આશ્રય શિકાળી વિનાયકનો આશ્રય કરે છે એ અલ્પકાળમાં સમયસારને શીઘ્ર અલ્પકાળમાં પરમાત્મા પદને પામે. પદ્મ મોદના જે શ્લોક છે છત્રીસમો, અથ નય યુગ યુક્તિ લંઘયંતો ન સંત પરમજિન પદાબ્જ દ્વંદમતૃપા સ્વપદી સમય સારમ તે ધ્રુવમ પ્રાપ્નુવંતિ ક્ષિતિષુ પરમ તે પરમ પરમ તપ્તે પરમતુક્તિ ક્ષિતિષુ પરમત ઉગતે કિં ફલમ સજ્જનાનામ. એ કોઈ પુરુષો બે નયોના સંબંધને નહીં ઓળંગતા થતા, દ્રવ છે તે દ્રવને દ્રવ તરીકે જાણે ને પર્યાય ને પર્યાય તરીકે મારામાં છે એમ જાણે, એ પર્યાય પરમા છે પરની છે એમ પરમ જીનના પાદ પંગજ યુગલમાં મત થયેલા પરમ વિતરાગ ના ચરણ કમળના યુગલમાં મત થયેલા ભ્રમર સમાન એવા જે સત્પુરુષો તેઓ શીઘ્ર સમયસાને જરૂર પામે છે ને
બરાબર.
અલ્પકાળમાં આત્મા એની બે નયો કીધી ને, બે ને નહીં ઓળંગતા, પર્યાય પર્યાય તરીકે છે એમ બરાબર નક્કી કરે, મારાના પર્યાય છે પરની નહીં પરને લઈને નહીં, અને દ્રવ દ્રવ તરીકે પર્યાય વિનાનું ટિકાવ છે. સમજાણું કાંઈ એમ જાણીને જે અંતરમાં વિતરાગ ભગવાનનો આશ્રય લે છે આત્માને, પાદ પંકજનો અતિશન અંતર વિતરાગ ભાવનો આશ્રય લે છે તે સમયસાને જરૂર પામે છે. પૃથ્વી ઉપર પરમતના કથનથી સજ્જનોને શું ફળ છે, સર્વજ્ઞ પરમેશ્વરે ટીકાળ જ્ઞાનથી જોયું એવું કહ્યું એવું છે, હવે બીજા અભિપ્રાયોથી જગતના પ્રાણીને શું કામ. પરમેશ્વરે જે આ કહ્યો માર્ગ સચ પરમ પવિત્ર પરમ સચના ધારાથી ચાલતો એને બીજા મતોથી શું કામ છે. એમ કરીને અહીંયા જીવ વિતરાગે કયો એવો જીવ, એમ જીવ અધિકાર છે ને, સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ વિતરાગ દેવે કહેલો અનંત ગુણનો પિંડ્રેવ પર્યાય પર્યાય તરીકે અનાદિ અનંત પર્યાય છે, પર્યાય પણ કોઈ બી પર્યાય વિનાનો દ્રવ હોય અને દ્રવ વિનાની પર્યાય હોય એ તો પરની અપેક્ષા જુદું પાડતા. સમજાણું કાંઈ એવો જે વિતરાગ માર્ગનો જે ઉપદેશ એને બરાબર સમજીને અન્ય અભિપ્રાયથી તારે શું કામ, ફલાણા હું આમ કેમ ફલાણા કે આ માર્ગ જ આવો છે એવું સમજીને અંતરમાં આશ્રય કરવો એને અલ્પકાળના સમયતા પામે.
પરમ કુમાર બચ્ચન ગુરુદેવ.